તારીખ 10/6/1983, શ્રી પરમાગમસાર, બોલ નંબર 270 અને 271 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 126.
આત્મભાવનાનો વિષય છે. પોતાના સ્વરૂપની ભાવના કરવી, જેને પોતાના સ્વરૂપની ભાવના છે એને સર્વગુણો પ્રગટ થાય છે. એની વિશેષતામાં એક વાત અહીં આવી છે કે હું આવો છું, ત્રીજી લીટીથી હું આવો છું, એમાં બધા જીવો ભગવત સ્વરૂપ છે એમ આવે છે. ન્યાય એમાંથી નીકળે છે. ત્રણ કાળ અને ત્રણ લોકમાં એટલે સદા સર્વદા હું જ્ઞાન રસ અને આનંદ કંદ છું. શુદ્ધ નિશ્ચય નહીંથી મારું સ્વરૂપ મને આવું દેખાય છે, અનુભવાય છે. અને એ ભાવની ભીંસ રહેવી, એ ભાવમાં સ્વરૂપના આધારે પરિણમન, વિશેષ વિશેષ સ્વરૂપની ભાવનાવાળું, સ્વરૂપના આત્મભાવથી ભાવાન્વિત રહેવું, એમ પોતાને મૂળ સ્વરૂપે જાણનારને બીજા જીવોનું પણ એવું જ મૂળ સ્વરૂપ છે એમ જ્ઞાન થાય છે. એટલું જ નહીં પણ એવા જ્ઞાન સાથે એ જ પડખાની મુખ્યતા રહે છે. જીવનો પરિણામ વિષય અને જીવનો એક વિભાગ શુદ્ધ નિશ્ચયનો વિષય, અથવા આખા જીવમાં શુદ્ધ નિશ્ચયનો વિષય અને અશુદ્ધ નિશ્ચયનો વિષય. પરિણામમાં અશુદ્ધિ છે, અવસ્થા મેલી છે, સંસારી છે, તે જ્ઞાન વર્તમાન સ્થિતિની અશુદ્ધતાને જોનારું થયું. અને નિશ્ચયથી ખરેખર અશુદ્ધતા અવસ્થામાં વિદ્યમાન હોવાથી તેને નિશ્ચય કર્યો, તેને પણ નિશ્ચય કર્યો. પણ તે નિશ્ચયમાં મલિનપણ હોવાથી એ અશુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે. કેમ કે નયનું નામ જે એનો વિષય છે એવું નયનું નામ છે. જે નયનો વિષય શુદ્ધાત્મા શુદ્ધ નિશ્ચય છે તેને શુદ્ધ નિશ્ચય કહે છે. તો અશુદ્ધ નિશ્ચય નયનો વિષય પોતામાં ગૌણ થાય છે સમ્યક પ્રકારે ત્યારે શુદ્ધ નિશ્ચય નયની મુખ્યતાથી. ત્યારે બીજા જીવોનું સ્વરૂપ પણ જે શુદ્ધ નિશ્ચય નહીંના વિષયભૂત છે તેની મુખ્યતા રહે છે. અને બીજા જીવોના પરિણામ ગૌણ થઈ જાય છે, દોષિત પરિણામ ગૌણ પણ ગણાય છે. આ જ્ઞાનીના પરિણામની, જ્ઞાનના પરિણામની અલૌકિક વિશિષ્ટતા છે. દોષ અનિષ્ટ હોવા છતાં પણ, આત્માનું અહિત કરનારા હોવા છતાં પણ એની મુખ્યતા ન થવી એ પણ એક ગુણ છે. દોષની મુખ્યતા ન થવી પોતાના પરિણામમાં એ પણ એક ગુણ છે. ખરેખર તો તેથી બીજા જીવોના પરિણામની ગૌણતામાં મોહ સહિતના દ્વેષનો પ્રકાર ઉત્પન્ન થતો નથી. દર્શન મોહ સહિતનો દ્વેષ નથી આવતો. વર્તમાન દોષનો નિષેધ છે પણ મર્યાદિત છે. ગૌણતા સહિત, એવી ગૌણતા સહિતની મર્યાદા જેમાં છે એવા પ્રકારનો નિષેધ છે. એટલે કે માત્ર પરિણામ વિષયક મર્યાદિત નિષેધ આવે છે. આખો આત્મા એવો દોષિત છે એમ માનીને કોઈ આત્મા પ્રત્યે ઘૃણા થાય એ પ્રકાર સમ્યક જ્ઞાનમાં ઉપજતો જ નથી. આ એક સમ્યક જ્ઞાનનો વિશિષ્ટ સ્વભાવ, વિશિષ્ટ ધર્મ છે. ભલે ગમે તેવો દોષિત હોય, તીવ્રમાં તીવ્ર દોષિત હોય, છતાંય તે એવા શુદ્ધ નહીં નહીં નિશ્ચય નહીંના વિષયભૂત આત્માના જ્ઞાન સહિત તેના પ્રત્યે પણ કરુણા રહેવી, તેના પ્રત્યે પણ ક્ષમા રહેવી, તેને ઉત્તમ ક્ષમા એવું નામ આપવામાં આવ્યું છે. ઉત્તમ સમ્યકના સ્થાનમાં છે. ઉત્તમ એટલે સમ્યક, એ સમ્યક ક્ષમા છે. આમ લીધું છે ઉત્તમ ક્ષમા આવે છે. દસ ધર્મમાં ઉત્તમ ક્ષમા. બીજા જીવો પોતા પ્રત્યે ઈરાદાપૂર્વક જે કાંઈ પરિણામ દોષિત કરે તો પણ તેના ઈરાદાને લઈને કાંઈ અહીંયા બહારમાં નુકસાન લાભનો પ્રસંગ બને એવું તો કોઈ એનું કરતા પણ નથી. પર પદાર્થમાં અજ્ઞાની જીવનો કે જ્ઞાની જીવનો અધિકાર તો નથી કે કાર્ય કરી શકે. એના પરિણામની મર્યાદા પરિણામ સુધી છે. વળી જ્ઞાનીને તો કદાચ કોઈ પૂર્વના ઉદય અનુસાર સામાના ઈરાદા અને પરિણામ અનુસાર સંયોગમાં જેને પ્રતિકૂળતા કહેવાય એવું બને એને નથી પ્રતિકૂળતા, પણ જેને પ્રતિકૂળતા કહેવાય છે એવું બને તો પણ એને તો પ્રતિકૂળતા નથી. એને જ્ઞાનનું જ્ઞેય છે. ભેદ જ્ઞાનની ધારામાં વેદાય છે, અનુભવાય છે અને તપાસાઈ જાય છે કે અહીંયા તો કાંઈ નુકસાન કોઈ કરી શકતું નથી. મારા જ્ઞાન સ્વરૂપ આત્મામાં કોઈની પહોંચ નથી, કોઈ પહોંચી વળતું નથી, પહોંચી શકતું નથી, મને નુકસાન થતું નથી. હું તો જ્ઞાન વજ્ર છું, મને શું થઈ શકે? કોઈ વજ્રની સાથે અથડાય તો અથડાનારને ઢીમડું થાય. એમ આકુલિત અને દોષિત પરિણામ કરનારને તેનું દુઃખ છે. મારા જ્ઞાનને સુખ સ્વભાવી આત્માને જ્ઞાનને સુખમાં કાંઈ એની અસર થાય એ પરિસ્થિતિ તો પ્રત્યક્ષપણે અનુભવાતી નથી. નિશંક છે. એટલે બીજા જીવો પ્રત્યે પણ બધા જીવો આવા છે, મને અનુકૂળ વર્તનારા આવા છે, મને પ્રતિકૂળ વર્તનારા આવા નથી, એ પ્રશ્ન અહીંયા, એ વિભાગ નથી અહીંયા. હું કેવું લીધું છે શ્રીમદ સનનભદ્ર સ્વામીનું છું. હે પરમાત્મા, હે જિનેન્દ્ર ભક્તિ કરે છે, આચાર્ય પણ ભક્તિ કરે છે. સમોસરણમાં બેઠેલા આ ભક્ત મારો છે એમ આપે કદી જોયું નથી. એટલે આપના જ્ઞાનમાં એમ નથી આવતું કે આ મારો ભક્ત અને આ બીજાનો ભક્ત, એટલે એ સારો અને આ પેલો સારો નહીં, એવા રાગ દ્વેષ આપને ઉપજતા નથી. કેમ કે આપ વિતરાગ છો, તેથી આપને તો એવા રાગ દ્વેષ ઉપજતા નથી કે આ મારો ભક્ત છે અને આ મારો ભક્ત નથી. એ પ્રકારનું પરિણમન જ આપને થતું નથી. એમ કરીને વિતરાગતાનો બહુમાન કર્યો છે, મહિમા કર્યો છે. જગતના કોઈ સંપ્રદાયમાં એ પ્રકાર નથી આવતો. કેમ કે ત્યાં તો ઈશ્વરને જ રાગી દ્વેષી સ્વીકારીને ઠરાવીને સિદ્ધાંત ચાલે છે, એટલે એ પ્રકાર ન આવે. પણ અહીંયા તો સર્વ જીવો એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિયના નિગુણના જીવો, ભવી અભવી સર્વ જીવો મારા સમાન છે. આમ આવે ત્યાં મારા સમાન બધા જીવો શુદ્ધ પરમાત્મા છે, નિશ્ચય નહીં બધા શુદ્ધ પરમાત્મા છે, તે જ આદરણીય છે, બાકી ઉપેક્ષણીય છે, ઉપેક્ષા કરવા યોગ્ય છે, એમ આપોઆપ એમાં છે. આવા આત્માને અનુભવવો, જ્ઞાન રસ અને આનંદ કંદ પ્રભુ આત્મા છે એનો અનુભવ કરવો, તેનું નામ સમ્યક દર્શન જ્ઞાન છે. એ અનુભવ આવે છે એમાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન ઉત્પન્ન થયું એનું નામ છે. અને તેમાં વિશેષ ઠરવું, એવા જ આત્મામાં સ્થિર થવું, તે ચારિત્ર છે. આમ સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર છે. એ રીતે મન વચન કાયાથી અને કૃતકારિત અનુમોદનાથી બધાય જીવો આવા છે એ રીતે મન વચન કાયાથી, તેના બદલે ન જોઈએ, ને કૃતકારિત અનુમોદનાથી બધાય જીવો આવા છે એમ નિરંતર એટલે કે અંતર પાડ્યા વિના આ ભાવના કરવા લાયક અને કર્તવ્ય છે. મનથી વચનથી કાયાથી કરવું કરાવવું ને અનુભવવું, ક્યાંય ફેર નહીં. જે ભાવના છે એમાં કોઈ પ્રકારે ફેર નહીં. નવ કોટીએ એક જ પ્રકાર, એ કર્તવ્ય છે અને એ સિવાય બીજું કર્તવ્ય નથી એમ કહેવું છે. આ એક જ કર્તવ્ય છે અને બીજું કર્તવ્ય એટલે નિર્દોષ થનારને દોષ રહિત વિષય છે એ જ ગ્રહણ કરવા યોગ્ય છે. મનથી વચનથી કાયાથી કરવું કરાવવું ને બસ, આ સિવાય બીજી લાઈન છે નહીં. એ જ કરવા લાયક છે, એ જ કર્તવ્ય છે, એ સિવાય બીજું કાંઈ કરવા લાયક માને તે આત્માનો અનાદર છે. કેમ કે ત્યાં અશુદ્ધતાનો આદર થાય છે અને શુદ્ધતાનો અનાદર થાય છે. નિજ શુદ્ધતાનો આદર છે, ત્યાં આત્માનો આદર છે, અને એ નિજ શુદ્ધતાના આદરમાં સ્વ પરની શુદ્ધતા જ મુખ્ય છે. સ્વ અને પર બંનેમાં શુદ્ધતા જ મુખ્ય છે. બીજા દોષિત જીવો પ્રત્યે પણ જેને આ ભાવ છે એને બીજા જીવોને દુઃખ દેવાનો પ્રકાર મન વચન કાયાથી કૃતકારિત અનુમોદનાથી એ પ્રકારનો સંભવ છે નહીં. બસ એ જ દયા છે, એ વિતરાગી દયા છે. અંતરમાં પોતાના આત્માની દયા છે અને બહારમાં બીજાને દુઃખ ન પહોંચે એને બીજાની દયા કહેવામાં આવે છે. મૂળ પ્રકાર તો આવો છે, પરદયા સંબંધિતનો મૂળ પ્રકાર તો આવો છે, પણ મૂળ વાત વિસરાયેલી. સાપ જ્ઞાન લિસોટારિયા એકલી પરદયાનો વિચારથી જે કાંઈ વ્યવહારની ગોઠવણી પણ થઈ એમાં પછી ઉચિતતા અને યોગ્યતા ખોવાઈ ગઈ, એ પરિસ્થિતિ ઉભી થઈ ગઈ. અને એ તો થાય છે. એટલે તો માર્ગની સમ્યકતા એક બહુ જબરજસ્ત આની અંદર મુદ્દો છે. આખા વિષયમાં માર્ગનું સમ્યકપણું એ બહુ મોટી વાત છે. નહીંતર ચારે પડખેથી નિર્દોષતા થવી અને ચારે પડખેથી દોષ રહિત થવું, ગુણ ઉપજવા એ પ્રકાર નહીં રહે. એક ગુણ પકડવા જતાં બીજો અવગુણ ઊભો થાય, એક ગુણની મુખ્યતાથી કોઈ ગુણોને સેવવા જતા બીજા અવગુણો ઉભા થઈ આવે, એવી પરિસ્થિતિ નિવારી શકાય નહીં એવું બને. બીજાની દયા પાળવા જતા પાછું પોતે કેટલો રાગની અંદર તન્મય થાય અને પોતાને કેટલું નુકસાન થાય એને સમજવા ન રહીએ. જો સમ્યક પ્રકારનું પરિણમન હોય તો જે તે ગુણ સ્થાનમાં તે તે પરિણામ બેલેન્સ એટલે ઉચિત સ્થાનમાં રહે, નહીતર એનું સ્થાન ઉચિત રહી શકે. એવી જ કોઈ કુદરતી પરિસ્થિતિ છે આ વિષયની. આ કોઈ નવી વાત ઊભી કરી છે કે ભાઈ તમારા તીર્થંકર થયા એમને આ વાત ગોઠવીને સ્થાપી, એમ નથી. આ તો કુદરતી જે પરિણામની કુદરતી પરિસ્થિતિ છે, નિર્દોષતાની જે લાઈન છે, જે ઉપાય છે, જે માર્ગ છે, પરિપૂર્ણ નિર્દોષતા સુધી પહોંચવાની જે ચાવી છે, માર્ગ છે, ઉપાય છે, એમાં સમ્યક પણ એ મુખ્ય મુદ્દો થાય. અને તે આત્માભિમુખ થાય, સમ્યક તો દિશા સૂચક છે ને, પોતાની અભિમુખ થવું, સન્મુખ થવું એને સમ્યક કહેવામાં આવે છે. મૂળ સંસ્કૃતમાં એનો અર્થ એવો છે, સ્વાભિમુખ થવું, પોતાની સન્મુખ થવું તે સમ્યક. પોતાના શુદ્ધ નિશ્ચય સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ પ્રત્યે સન્મુખ થવું અને પરિણામમાં નિર્દોષતા પ્રગટવી, તે સ્વ ઉપકારક તો છે પણ પર ઉપકારક પણ છે, સ્વપર ઉપકારક છે. જે મિથ્યાત્વ સહિતના ક્રૂર ભાવ છે એ તો એકાંત રૌદ્ર ધ્યાન ના પરિણામ છે. એટલે એવા ક્રૂર પ્રાણીઓ નરકમાં જાય છે, તિરિયંચમાંથી એની ગતિ
નરકમાં.
એવા આર્ત ધ્યાનને કારણે, મિથ્યાત્વ સહિતના આર્ત ધ્યાનને કારણે જે હિંસક પ્રાણીઓ છે એ અનેક પ્રાણીની હિંસા કરવાના પરિણામ કરીને નરકમાં જાય છે. એ પણ અનેક વાર એમની પરિસ્થિતિ ભૂતકાળમાં થઈ છે. મરીચીનો ભવ પૂરો કર્યા પછી ઘણા ક્રૂર પરિણામ રહ્યા, તીવ્ર કષાયના પરિણામ રહ્યા, અનેક વાર નરકમાં ગયા છે, અનેક વાર જંગલી પ્રાણી તરીકે ઉપજ્યા છે. મહાપુરાણ છે ને, 24 તીર્થંકર જેમાં વર્ણન આવે છે એમાં આ વાત આવે છે મહાવીર સ્વામીના ભવ વિશેની. નહીં તો આ લોકો તો છંછેડાઈ જાય છે, શ્રી કૃષ્ણ નરકમાં ગયા એમ કે તો છંછેડાઈ જાય છે. પણ ભાઈ એ તો શ્રી કૃષ્ણની, મહાવીર સ્વામીની ભૂતકાળની એ સ્થિતિ, તમારા ભગવાન છે માટે એમ કહેવું એમ નથી. એ તો વસ્તુ સ્થિતિનું વિવરણ છે. તીર્થંકર પહેલાના 10મા ભવે સિંહમાપની પર્યાયમાં એ નારકીમાંથી આવ્યા છે. એ બે ભવ જ વધારે થયા છે. ક્યારેક મનુષ્ય થયા છે ત્યારે એમણે આ 24મા જૈન દર્શનનો બહુ વિરોધ કર્યો છે, તીવ્ર કષાયથી વિરોધ કર્યો છે અને એને કારણે પાછા નારકીમાં ગયા છે. આ પરિસ્થિતિ થઈ છે. પણ જ્યારે એમને સમ્યક દર્શન થયું, બોધ મળ્યો ચારણ વૃદ્ધિધારી મુનિઓનો, પછી એવા ક્રૂર પરિણામ ન થાય. પછી એમણે આ સંથારો જ લીધો છે, કારણ કે સિંહ ખડ ખાય નહીં અને માંસાહારના પરિણામ સમ્યક દર્શનને રહે નહીં, સમ્યક દ્રષ્ટિને રહે નહીં, થાય નહીં. આ તો પરિસ્થિતિ છે. પોતાના શુદ્ધ નિશ્ચય નહીં સ્વરૂપ જ્ઞાન રસ આનંદ કંદને અનુભવનારને બીજા જીવો પ્રત્યે પણ મન વચન કાયાથી અને કૃતકારિત અનુભવનાથી એની શુદ્ધતા જ જોવા યોગ્ય છે, ગ્રહણ કરવા યોગ્ય છે, એ પ્રકાર છે. બીજો પ્રકાર આવે તો ગૌણ છે, મુખ્ય છે. તેથી એ સિવાય કાંઈ કરવા લાયક માને માન્યતા અપેક્ષા એ બીજું કર્તવ્ય છે એમ માને એને શુદ્ધતા ઉપાધિ રહેતી, એટલે એને પોતાનો શુદ્ધાત્માનો અનાદર વર્તે છે. શુદ્ધતા ઉપાધિ રહેતી નથી એટલે શુદ્ધ સ્વરૂપ એવો જે આત્મા એ પોતાના જ પરમાત્મ પદનો એને અનાદર છે. પછી એને બીજા વિતરાગ દેવનો આદર છે એ વાત બંધ બેસતી નથી. ભલે પૂજા ભક્તિ કરે તો પણ એને એ વાત બંધ બેસતી નથી. એ ન્યાયમાંથી કહી દઉં છું 270 જૈન દર્શનમાં પણ આ વિષય એટલો સ્વપરદયાનો જાણીતો નથી. પરદયાનો જેટલો પ્રસિદ્ધ છે એટલો સ્વપરદયાનો પ્રસિદ્ધ નથી. બહુ અલૌકિક ન્યાય છે કે જે સહજ જ સમ્યક દ્રષ્ટિના મોક્ષ માર્ગી જીવના પરિણામમાં હોય છે, સહજ જ હોય છે. આમ કરવું જોઈએ માટે કરો એમ નથી, સહજ જ એ પરિસ્થિતિ છે. શુદ્ધતાની ઉપાસનામાં, શુદ્ધાત્માની ઉપાસનામાં અને આરાધનામાં આ પ્રકાર સહજ જ છે. સર્વજ્ઞ જિનેન્દ્ર દેવે જે આત્મા ધ્રુવ કહ્યો છે તેને જે જીવ અવલંબે છે તેને તે ધ્રુવ સ્વભાવમાંથી શુદ્ધતા પ્રગટ થાય છે. શુદ્ધતા પ્રગટ કરવાનો બહુ સરળ ભાષામાં આ ઉપાય કયો, આ બોલ છે 271 અને 272 સમયસારના બંધ અધિકારના 163 કળશના પ્રવચન ઉપર છે.
બરોબર,
બંધ અધિકાર શરૂ કર્યો છે પ્રારંભમાં માંગળિક જે શ્લોકથી કર્યું છે અમૃતચંદ્ર આચાર્યજીએ. સર્વ અધિકારના આદ્ય મંગળમાં અને અંત મંગળમાં બે જગ્યાએ મંગળ કરવામાં આવે છે. અધિકાર શરૂ કરતા માંગળિક કરે છે અને અધિકાર પૂર્ણ કરતા માંગળિક કરે છે. બંને સ્થાનમાં સમ્યક જ્ઞાનનો મહિમા કરે છે. આ એની શાસ્ત્ર પદ્ધતિ છે. જે શાસ્ત્રનો વિષય છે જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, એ જે જ્ઞાન તત્વ છે, સમ્યક જ્ઞાન તત્વ છે, સ્વભાવ તત્વ છે, આદ્ય મંગળમાં અને અંત મંગળમાં બધા જ અધિકારમાં અધિકારના વિષયને ઉપોદઘાત કરવા, અનુસંધાન કરવામાં પણ એ જ્ઞાનની, સમ્યક જ્ઞાનની પ્રશંસા કરે છે, સમ્યક જ્ઞાનની સ્તુતિ કરે છે, એ રીતે મંગળ કરે છે, મહિમા કરે છે. એ કળષ્ટિકા છે રાજમંજીની, કળષ્ટિકા ઉપરના 163 કળશના પ્રવચનમાંથી 271 ને 272 બે બોલ એના માટે છે. શું કહ્યું કે આત્મામાં શુદ્ધતા પ્રગટ થાય છે તે ક્યાંથી પ્રગટ થાય છે? કે રાગ મલિન છે એમાંથી તો આત્માની, રાગની મલિનતામાંથી આત્માની શુદ્ધતા આવવાનો તો સવાલ નથી.
બરોબર,
સર્વ પ્રકારના જે વ્યવહારના પરિણામ શુભરાગમય છે એમાંથી આત્માની નિર્દોષ શુદ્ધતા આવે એ તો બનતો
નથી.
તેમ પરદ્રવ્ય જે નિમિત્ત છે એમાંથી પણ આત્માની શુદ્ધતા આવે, શરીર નિમિત્ત છે, મન વચન કાયા નિમિત્ત છે, પુદ્ગળો, એમાંથી પણ આત્માની શુદ્ધતા પ્રગટ થતી નથી. જે ધ્રુવ આત્મા શુદ્ધાત્મા સર્વજ્ઞ જિનેન્દ્ર દેવે કહ્યો છે જેમાં શુદ્ધતા ભરી છે, પરિપૂર્ણ શુદ્ધતાના કળશ છે, એ તો જેમ કોઈ કળશ છગોછગ ભર્યો હોય પાણીથી, એ પાણીનું બિંદુ નાખો તો નીચે પડે પછી એમાં સમાવાની જગ્યા નથી. એમ આત્મા સંપૂર્ણ પવિત્રતા અને વિકરાગતાથી ભરચક પરિપૂર્ણ ભરેલું તત્વ છે. જરાય એમાં અવકાશ નથી, અપૂર્ણતા નથી, અધૂરાપણું નથી કે એ કંઈક આવે તો પૂર્ણ થાય, એવું મૂળ તત્વ છે. એવો જે ધ્રુવ આત્મા કયો છે, આત્મા ધ્રુવ કયો છે એમ કીધું. સર્વજ્ઞ જિનેન્દ્ર દેવે જે આત્મા ધ્રુવ કયો છે, જે આત્મ સ્વરૂપ ધ્રુવપણે કહ્યું છે, શુદ્ધપણે કહ્યું છે, ત્રિકાળ જેની શુદ્ધતા લીધી છે, તેને જે જીવ અવલંબે છે, એટલે કે પરિણામ દ્વારા આ હું એમ, આવો હું એમ અંતર અવલંબન જે લે છે, તેને તે અંતર અવલંબનમાં શુદ્ધતા પ્રગટ થાય છે, તે એનો સ્વભાવ છે, એ સ્વભાવમાંથી સ્વભાવ અનુસાર પ્રગટ થાય છે. કેમ કે વસ્તુ પરિણમે છે ને, શુદ્ધ વસ્તુ જ્યારે જ્ઞાનમાં આવે છે ત્યારે શુદ્ધપણે કાયમ રહીને, ધ્રુવપણે કાયમ ટકીને પરિણમતી જોવામાં આવે છે. વસ્તુ પરિણમે છે. જેમ સમુદ્રના તરંગ છે એ પોતે પાણી સ્વરૂપે જ છે, પછી કોઈ તરંગ નાનું હોય, કોઈ તરંગ મોટું હોય, એમ એ મોજાનો આકાર ભલે અનેકવિધ હોય પણ તે બધું સામાન્યપણે જોતા એકાકાર પાણી છે કે બીજું કાંઈ છે. એની ઊંચ નીચતાને અને એના આકારોને ગૌણ કરો તો એ સર્વત્ર એકાકાર પાણી છે, સમુદ્ર છે. એમ આત્માનું જે પરિણમન છે એ આત્માના પરિણામ તરંગ એ રૂપમાં આપવામાં આવે છે. પરિણામને પરિણામ તરંગ કહેવામાં આવે છે. એ ચૈતન્યમાં ચૈતન્યના તરંગો ઉપજે છે. વસ્તુ એમને એમ રહીને એમ કહેવું છે, ધ્રુવ વસ્તુ એમને એમ રહીને પલટે છે, તરંગ રૂપે પરિણમે છે. એમાં શુદ્ધતા અને અશુદ્ધતાના જે બે ભેદ પડે છે, એ શુદ્ધતા એની જો આવવા કરવા લાયક હોય તો એ ધ્રુવના અવલંબને થશે, બીજો કોઈ એનો ઉપાય છે
નહીં.
અંધારાને દૂર કરવા માટે કોઈ એમ કહે કે સાવરણી લઈને વાળો, ઘરમાંથી કચરો કાઢીએ છીએ સાવરણીથી, આ અંધારું પણ સાવરણીથી ઉલેચો, તો ક્યારે તે અંધારા પણ એ પરિણમેલા રજકણો સાવરણીથી ઉલેચાશે નહીં. કચરાના રજકણો ભલે સાવરણીથી ઉલેચાતા હોય પણ અંધારું તો પ્રકાશ કર્યા વિના જાય એમ છે. જે શુદ્ધ આત્મા છે એ શુદ્ધતાનું અંતર અવલંબન છે, એ જ શુદ્ધતા પ્રગટવાનું એક જ અનન્ય કારણ છે, બીજું કોઈ અન્ય કારણ એમાં લાગુ પડતું નથી. પોતાના આત્માની જ અવસ્થા, ચૈતન્ય પદાર્થના જ એ પરિણામ તરંગ છે. સમય અનંતા ગુણો પરિણમે છે, આખા આત્મામાં અનંતા ગુણો સર્વકાળે પરિણમનરૂપ છે, પરિણમા જ કરે છે, એની અવસ્થા થયા જ કરે છે. જેમ સમુદ્રમાં ઉપરની સપાટીમાં તરંગ થયા જ કરે છે, પછી કોઈ વખત શાંત જળ હોય તો નાના તરંગ હોય, અશાંત જળ હોય તો મોટા તરંગ હોય, પણ એ તરંગ છે એ પાણી છે, બીજું કાંઈ છે એમ. પરિણામની અંદર પરિણામ તરંગ છે એમ અશુદ્ધતા આત્માને દુઃખદાયી હોવાથી અને આત્માને તે અવાંછનીય હોવાથી એને એમાં એ દુઃખમાં એને નહીં રહેવું પોસાતું હોવાથી એને સુખનો ઉપાય બતાવવામાં આવે છે કે અંતર શુદ્ધ વસ્તુ છે, એને એના અવલંબને અશુદ્ધતાનો વ્યય અને શુદ્ધતાનો ઉત્પાદ થાય છે.
બરોબર,
આ એમ વિજ્ઞાન છે. જે કાંઈ કહ્યું છે સત્શાસ્ત્રોમાં, જેટલો કોઈ વિસ્તાર છે એ સર્વ વિસ્તારરૂપ કથનનો મૂળ આશય અંતર અવલંબન દેવ. કે આત્માનો વેદક જે સ્વભાવ છે, વેદવાનો સ્વભાવ છે, એ પોતાના શુદ્ધાત્મ પદને વેદે નહીં તો એ સાતા અસાતાને વેદ્યા વિના રહેશે. એટલે એમાં એને દુઃખ અને અશુદ્ધિ મલિનતા ઉત્પન્ન થયા વિના રહેશે. એટલે એનું વેદન છે એ શુદ્ધાત્માને ગ્રહણ કરીને ચાલે તો તે ઈષ્ટ છે, નહીં કરતો અનિષ્ટ છે. એટલે વેદનથી ઉપડાયું છે આ માર્ગને, ઉપાય જે લીધો છે એનો ઉપાડ જ વેદનથી કરાયો છે. એ સિવાય બીજી કોઈ રીતને પદ્ધતિ વસ્તુની સ્થિતિમાં ક્યાંય છે નહીં, વસ્તુ સ્થિતિ જ નથી, પછી શું કરવું?
બરાબર,
શેરો જે રીતે થાય એ રીતે થાય. દ્રષ્ટાંત દેતા હતા કે ભલે ત્રણ ચીજ છે, લોટ પાણી ને ગોળ કે સાકર, ત્રણ જ ચીજ છે, ઘી, પણ એની વિધિ છે એ વિધિ જ એ ચીજ બને, બીજી રીતે કરવા જાય એ ચીજ બગડી જાય.
બરાબર,
બીજી વિધિએ કોઈ શુદ્ધતા પ્રગટાવવાનો પ્રયાસ કરે પરિણામ બગડી જશે. કોઈ એમ કહે કે બધું ત્યાગ કરું કેમ કે બીજા પદાર્થો ગ્રહણ કરવાનો રાગ કે મલિનતા છે, માટે સર્વસંગ પરિત્યાગ કરું, કોઈ વિષયનો અંગીકાર ન કરું તો શુદ્ધતા થાય કે ન થાય? કોઈ પરિણામ બગડી જાય. એવી જ કોઈ પરિસ્થિતિ છે શુદ્ધતાનું અવલંબન, શુદ્ધ સ્વભાવનું અવલંબન લેવું, તે સ્વરૂપ સન્મુખ થઈને પોતાને ઓળખીને પોતાને જાણીને એના જ અનુભવમાં રહેવું, શુદ્ધ સ્વરૂપને ઓળખીને શુદ્ધ સ્વરૂપના અવલંબનમાં રહેવું, એ એક જ વિધિ છે. શુદ્ધતા પ્રગટાવવાની બીજી કોઈ વિધિ છે નહીં. અહીંથી સમજવું અવલંબન પર પદાર્થને કેવું કરે છે. ઉદય આવે છે અને પરપદાર્થનું અવલંબન કરે છે, ત્યારે પરપદાર્થને આધારે પોતે છે. અવલંબન એટલે આધાર લેવો, આશ્રય કરવો, હું પણ એ આશ્રય કરવો. એ જે પરાશ્રય ચાલી રહ્યો છે એમાં આશ્રય તો સામાન્ય છે ને, સ્વ આશ્રય કે પર આશ્રય એમાં આશ્રય તો સામાન્ય છે કે નહીં? જે આશ્રય વર્તમાનમાં વિદ્યમાનપણે થઈ રહ્યો છે, વર્તી રહ્યો છે, ત્યાંથી આશ્રય ભાવ તે શું એ અનુભવથી સમજવું. પોતાના ચાલતા અનુભવથી આશ્રય ભાવ તે શું એનું સમજવું, પછી સ્વ આશ્રય ને પરાશ્રય આપોઆપ એનો વિષય સમજી શકાશે. પોતાના જ પરિણામ ઉપરથી, વિશેષ ઉપરથી સામાન્યને સમજવું, સામાન્યને સમજતા એનું વિશેષ પણ બરાબર સમજાશે. કેમ કે બે સાપેક્ષ જ છે, સામાન્ય વિશેષ બંને સાપેક્ષ છે. આ સમજવાની પદ્ધતિ છે કે પોતાને જે હું પણ થઈ રહ્યું છે, રાગમાં હું પણ થઈ રહ્યું છે, ખરેખર તો આટલું છે. પછી તો એ પોતાને ભૂલો છે એટલે રાગના વિષયમાં પણ એને કલ્પના ને ભ્રમણા થાય છે. હું પણ આની રાગનો વિષય શરીર હો કે બીજા વિષયો હો, એમાં પોતાપણાનો જે ભાવ થાય છે તે પરાશ્રિત ભાવ છે. તે પરાશ્રિત ભાવ પોતાનું પોતામાં હું પણ નહીં થવાને કારણે અન્ય સ્થાનમાં થાય છે, સ્વસ્થાનમાં નહીં થતું હોવાથી અન્ય સ્થાનમાં થાય છે, અન્ય ભાવમાં ને અન્ય દ્રવ્યમાં થાય છે, તે અન્ય સ્થાન છે. એટલે તો કર્તા કર્મ અધિકારમાં અહીંથી વિધિ લીધી છે કે જો ભાઈ આ જ્ઞાન ક્રિયા છે તે જેમ થતી માલુમ પડે છે તેમ રાગાદી ક્રોધાદી ક્રિયા થતી માલુમ પડતી નથી, અને જેમ ક્રોધાદી ક્રિયા થતી માલુમ પડે છે તેમ જ્ઞાનની ક્રિયા જ્ઞાનનું પરિણામ એટલે જ્ઞાનની ક્રિયા થતી માલુમ પડતી નથી. હવે એમાં શું કહેવું છે કે તારું અસ્તિત્વ તું તપાસી લે, બંને ભાવોનું અવલોકન કરીને હું પણ તને ક્યાં વેદાય છે. જ્ઞાન ને રાગ બે એક ચીજ નથી, બે જાતિની બે ચીજ છે. રાગમાં હું પણ થાય છે એમ તું પહેલો જવાબ દઈશ કે અમને તો રાગમાં હું પણ થાય છે, તો અમે તને એમ કહીએ છીએ કે ભાઈ તારી કઈ ભૂલ થાય છે, તારા તારી હયાતીને ને તારા અસ્તિત્વને તપાસ તો તને એમ જણાશે કે તારું અસ્તિત્વ જ્ઞાનમાં છે ને રાગમાં નથી. એટલે ક્રિયાથી ઉપડે નહીં. બહુ માર્મિક વિષય છે, 69-70 ગાથાનો આ વિષય છે મહિસાનો, કે જેમ જ્ઞાનની ક્રિયા જ્ઞાનનું પરિણમન થતું માલુમ પડવું એટલે અનુભવ ગોચર થાય છે. પહેલેથી જ વેદનથી ઉપડાવી છે વાત, તારા અનુભવને તપાસ તો રાગ ને જ્ઞાન એ બેને જુદા જુદા જોતા જ્ઞાન તે હું એમ તને ભાસીમાન થશે, રાગ તે હું એમ તને ભાસીમાન થશે નહીં. કેમ કે તારું હું પણ હું જ્ઞાનમાં થઈ રહ્યું છે. એ જ્ઞાનને ચૂકીને રાગમાં તું હું પણ કરે છો એ તો તારી મિથ્યા બુદ્ધિને મિથ્યાત્વ સહિતનું પરિણામ છે, એ ભૂલવાળું પરિણામ છે. વાસ્તવિકતા તારી હૈયાતીની ખરેખર રાગમાં નથી, કેમ કે રાગનો વ્યય થતા તારો નાશ થતો નથી, રાગનો નાશ થતા તારી હૈયાતીનો નાશ થતો નથી. હું પણ તું બરાબર સતત ઉભેલો છો, તારી હૈયાતી અખંડ ઉભી રહે છે. જો રાગમાં તારી હૈયાતી છે એમ તું કહેશ તો એ રાગ નાશ થઈ ગયો ત્યારે તારા નાશનો અનુભવ કેમ તને ન થયો? આ તને તર્ક આપીએ છીએ,
બરોબર,
અનુભવ સાથે મેળવી જો. તું એમ કહેશ કે અમને રાગ તે હું એવો અનુભવ થાય છે, રાગમાં હું પણ આનો અનુભવ થાય છે, તો એ રાગનો નાશ થતા તારી હૈયાતીનો નાશ તને કેમ અનુભવ ગોચર ન થયો? માટે તારી કઈક સમજણ ફેર થાય છે, હજી તપાસ. જ્યાં સુધી અમે કહીએ છીએ એવો અનુભવ તને ન થાય ત્યાં સુધી બંને ભાવોમાં બંને ભાવોના વેદનનો પરિચય કર કે આમાં હું ક્યાં છું. ખોળીને તપાસીને અંતર સંશોધનથી તારા અસ્તિત્વનું શોધન કર, શોધી કાઢ તારા અસ્તિત્વને કે તું ક્યાં છો, રાગમાં છો કે જ્ઞાનમાં છો. અમે એમ કહીએ છીએ કે તારી અપૂર્વ જિજ્ઞાસામાં આવીને અંતર શોધન કરીશ તો જરૂર તને અમે કહીએ છીએ એવો જ પ્રથમ પ્રતિભાસ આવશે કે જ્ઞાન તે હું છું, અને જ્ઞાન તે હું છું, જ્ઞાનમય હું છું, જાણનાર હું છું, એમ પ્રતિભાસ આવશે ત્યારે અનંત અનંત જ્ઞાનમય હું, આખા અનંત સામર્થવંત, આખા આત્માનો અખંડ આત્માનો પત્તો તને લાગશે, અને રાગ તે હું નથી એવું તને અવશ્ય અવશ્ય જાણવા મળશે.
બરાબર,
એવું જ્ઞાન તે હું અથવા શુદ્ધ ધ્રુવ સ્વરૂપ આત્મા તે હું એમ હું પણ થવું, પોતા પણ થવું, તે જ આત્મભાવનો આવિર્ભાવ થવાનો પ્રકાર છે. બીજા પ્રકારે આત્મભાવ આવિર્ભૂત થતો નથી, હું પણ તે આવિર્ભૂત થાય છે. જ્ઞાન દર્શન પૂર્ણ છું એમાં હું પૂર્ણ છું એમ વાત લેવી છે. પારમાં પણ પોતાપણામાં જ ઉકરાટો આવે છે ને, પોતાને લાગુ પડે કોઈ દાઢમાંથી બોલે અને એને ખ્યાલ જાય કે આ મને ઉદ્દેશીને સંભળાવે છે, એમ જ્યાં પોતા પણ પોતાને સામેલ કર્યો તો ઉકરાટો બીજી જાતનો આવે. કેમ એમ થયું? આવિર્ભૂત ભાવ થઈ ગયો. શાંત બેઠો તો એમાંથી ઉકરાટાનો આવિર્ભાવ થયો, ભાવાન્વિત થઈ ગયો ને, એકદમ ક્રોધાન્વિત થઈ ગયો. એ ભાવનો આવિર્ભાવ કેવી રીતે, શું કરવા થયો? પૃથક્કરણ કરો તો મને લાગુ પડે છે એમાંથી થયો. મને કહે છે એમ જ્યાં પોતાપણાનો અંદર આવે છે, પોતાપણું આવે છે, ત્યાં પરિણામમાં તારતમ્યતા ઊભી થઈ જાય છે. એમ આમ જ્યાં સુધી પોતાપણે નથી જાણતો, જુઓ આત્મા જ્ઞાન સ્વરૂપ છે, દર્શન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એમ આમ પોતાપણે નથી જાણતો ને ત્યાં સુધી એને ભાવનો આવિર્ભાવ નથી થતો. જ્ઞાનને રાગ જુદો પડતો નથી, કેમ કે એમાં પોતાપણું આવતું, પોતામાં પોતાપણું આવે તો પરમા પરપણું આવે ને. પરમા પરપણું ને પોતામાં પોતાપણું એક સાથે જ થાય છે. એટલે જ્યાં પોતાપણું આવે છે ત્યાં એ તારતમ્યતા પકડે છે, વેદન ઉગ્ર થાય છે, મુખ્ય થાય છે, અગ્ર થાય છે, અને આપોઆપ રાગાદી ભાવ તિરોભૂત થાય છે. અહીંયા તો એમ કહે છે કે જે જીવ અવલંબે છે, આ અવલંબન નો આવે છે, પોતાપણે પોતાના સ્વરૂપને જાણીને અંગીકાર કરવો, અથવા સ્વરૂપ પોતાપણે જણાવવું, જે સ્વરૂપ જાણતા પોતા રૂપે જ જણાવવું, એ સ્વરૂપનું અવલંબન છે.
બરોબર,
એ સ્વાશ્રય ભાવ છે, સ્વાશ્રિત પરિણામ છે. થોડું લઈને થોડું લેવાનો અભિપ્રાય છે એની અંદર. કોઈ એમ કહે કે આ તમે માલ વેચો છો એના તમને અમારે તમે માગો એટલા ભાવ દેવા છે, તો તમે એમ કહો થોડા માગીએ એમ કહેશો? જેટલો માગી શકાય એટલા માગીએ. કોઈને અધૂરું જોતું નથી, જે જોઈએ છીએ એને પૂરું જોઈએ છીએ. થોડું અવલંબન લઈએ એમ કહે છે એને જોતું નથી. અત્યારે અવલંબન નહીં પછી જ કરવું છે એને પણ એ જોઈતું નથી. આમે લોકો નથી બોલતા કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું જોવા ન જવાય. એમ અહીંયા કહે છે કે કેવળ જ્ઞાનની લક્ષ્મી, એની સાથે તારું આયા અનુસંધાન ચોક્કસ થાય છે. તારે તને મોક્ષ થવાનો ને થવાનો તારો, અને તું એમ કે છે કે અત્યારે નહીં, લાયક ને પાત્ર છો
નહીં,
એ સીધી વાત છે. હજી તો આગળ વાત આવે છે કે તેને તે આત્મા શુદ્ધપણે ઉલશ્યો તેમ કહેવામાં આવે છે. અંતરમાં ઉલ્લાસિત વીર્યથી અવલંબન થાય છે એમ બતાવવા માટે એમ કહે છે કે તેને તે આત્મા, તેને આત્મા શુદ્ધપણે ઉલશ્યો એમ કહેવામાં, ઉલશે છે તો
પરિણામ
પણ એ ભેદને નિરસ્ત કરી દીધા, દ્રવ્યને પર્યાયના ભેદને ઢાંકી દઈને છોડી દઈને અંદરથી આત્મા ઉલશ્યો એમ કહેવામાં આવે છે. પરિણામ અંદરથી ઉલશ્યો નહીં પણ આત્મા ઉલશ્યો એમ કહેવામાં આવે
છે.
શક્તિઓ એક જ્ઞાન માત્ર, એમાં અનંત શક્તિઓનું ઉછળવું થાય છે. અનંત શક્તિના પરિણામનો ધોધ પડે છે. પરિણામ ઉપેક્ષાએ જોઈએ તો જેમ કોઈ મોટો
ધોધ
જોગ પુરુષ ને આ નાયગ્રાનો ધોધ ને પાણીનો મોટો પ્રવાહ પડે છે, જેમાંથી વીજળી જેવી વીજળી ઉત્પન્ન થાય છે. હજાર હજાર મેગાવેટ, હજારો મેગાવેટ વીજળી ઉત્પન્ન થાય એવું ફોર્સ છે એની અંદર. એમ આ પણ એક પાવરફુલ પરિણમન છે, શક્તિરૂપ પરિણમન છે, ઉલ્લસિત પરિણમન છે. અનંત ગુણોનો લોડ ઉછળે છે અંદર, એમ કહેવાય. અનંત શક્તિઓનો ધોધ પડે છે એમાં પણ એની શક્તિ છે. પરિણમનમાં પણ પરિણામની શક્તિ છે. ભલે શાંત પરિણમન છે તો પણ એની શક્તિ બતાવવા માટે ઉછળતું પરિણમન છે એમ કહેવામાં આવે છે. એની શક્તિ બતાવી છે. તેને જે જીવ અવલંબે છે, જીનેન્દ્ર દેવે બતાવેલા કહેલા ધ્રુવ આત્માનું જે અંતર અવલંબન લે છે, તેને તે આત્મા શુદ્ધપણે ઉલછો એમ કહેવામાં આવે છે. બહુ રસથી વિષય ચાલે ગુરુદેવના પ્રવચનમાં, તો બહુ રસિક વિષય છે. હું તો કહેતા જુઓ ને, એકલો અધ્યાત્મનો વિષય આપણે તો ચાલે છે, કોઈ કર્ણાનુયુગના ઠોકડા નહીં, કોઈ ચરણાનુયુગની બીજી લાંબી ચર્ચા નહીં, છતાં ઘણા માણસો સાંભળવા આવે છે અધ્યાત્મની વાત, તો નહીં તો શુષ્ક પડે, કોરી લાગે, કરે આમાં કાંઈ કરવાનું આવતું નથી, કોઈ ક્રિયાની વાત આવતી નથી. ભાઈ એમાં અધ્યાત્મનો રસ છે, એમાં પણ અધ્યાત્મ રસ છે, શાંત રસ છે, આત્મરસ છે. અને આત્મા હોય ને આત્માનો રસ ન લાગે, આત્મરસ ન પડે તે આત્મા નહીં. આત્મામાં, આત્માના પ્રકરણમાં આત્માનો રસ ન આવે, આત્માના અધિકારમાં આત્માનો રસ ન આવે તે આત્મા નહીં. એને જડ કહેવામાં આવે છે. કહે છે કે તેને તે આત્મા શુદ્ધપણે ઉલશો તેમ કહેવામાં આવે છે. શુદ્ધપણે ઉલશો એમ કહેવાય છે. જેમ અનાદિ અજ્ઞાનથી પુણ્યપાપના ભાવ તે હું એવો મિથ્યાત્વનો અનુભવ છે, તે દુઃખનો અનુભવ છે. અનાદિ અજ્ઞાનથી પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને ભૂલીને પોતાના સ્વરૂપનું અજ્ઞાન, તેને અજ્ઞાન કહેવામાં આવે છે. પોતાનું અસલ સ્વરૂપ, કાયમી ધ્રુવ સ્વરૂપ, એનાથી પોતે અજાણ્યો રહ્યો એટલે એને અજ્ઞાન કહેવામાં આવે. અથવા પોતાની ગુણ સંપત્તિથી અજાણ્યો રહ્યો છે, પોતાના ગુણ નિધાનથી અજાણ્યો રહ્યો છે. નિધાન ભર્યું છે, કેવળ જ્ઞાન આદિ અનંત આનંદ આદિનું નિધાન ભર્યું છે. એ પોતાના જ નિધાનથી પોતે અજાણ્યો હોવાથી એને અજ્ઞાન કહેવામાં આવે છે. એ અનાદિથી અનાદિ અજ્ઞાનથી શું એણે અનુભવ કર્યો કે જે જે કાળે પુણ્યના પરિણામ થયા, શુભરાગના પરિણામ થયા, પાપના પરિણામ થયા, અશુભ, તે કાળે તેવો હું એમ અનુભવ કર્યો. જે તે કાળે જેવા શુભ શુભ પરિણામ થયા, પુણ્ય પાપના પરિણામ થયા, તેવો હું એવો જે અનુભવ કર્યો, એવો તો ખરેખર મૂળ મહાત્મા નથી. એવો મિથ્યાત્વનો અનુભવ છે, તે અનુભવ તે મિથ્યાત્વનો અનુભવ છે. કેમ કે ખરેખર આત્મા એવો નથી. તે મિથ્યાત્વનો અનુભવ છે, તે દુઃખનો અનુભવ છે. તે તો દુઃખનો અનુભવ છે. મિથ્યાત્વમાં અનંત દુઃખ છે, ટેવાઈ ગયો છે એટલે એને ખબર નથી. અથવા 12-5 ઇન્દ્રિયના વિષયોની અનુકૂળતામાં સુખની કલ્પના કરીને સુખી માને છે, તે કાળે પણ તે જીવ અનંત દુઃખી છે એમ પરમાત્મા બરાબર જાણે છે, જ્ઞાની બરાબર જાણે છે. એને કેટલું દુઃખ છે એની એને ભલે ખબર ન હોય, પણ જે સુખના જાણનારાઓ છે એને અજ્ઞાનીઓના દુઃખની ખબર થાય. અનંત દુઃખ છે, એક મિથ્યાત્મના એક સમયના પરિણામમાં અનંત દુઃખ છે. કેમ કે એક સમય જેવડો જેટલો હું એવું એનું વેદન છે. 5 ફૂટની કાયાને 1 ફૂટની પેટીમાં પૂરે તો 5મે ભાગે હંકડાવવું પડે તો એને ક્યાંય સહન થાય નહીં. 5મે ભાગે નહીં, આ પહોળાય છે 1.5-2 ફૂટની હોય અને એને ખાલી 3 ઇંચના આંકડા પાઇપમાં ઉતારે, દાબીને ઠાસે પાઇપને એમાં એને ઉતારે તો સહન થાય નહીં. ઓછામાં ઓછું દબાણ પણ એનાથી સહન થાય નહીં. આ ત્રિકાળી તત્વને એક સમયમાં દબાવીને રાખે છે. કેમ અનંત આકુલતાને અનંત દુઃખ છે કે ત્રિકાળી એવો શુદ્ધાત્મા એને એક સમય જીવડો એટલો શું દબાવીને એની અંદર અનુભવ કરે છે. કેટલું દબાણ એના ઉપર, થોડો કોઈ દબાવે તો એમ પોસાતું નથી, દબાવણી નહીં ચાલે ભાઈ, અમે કોઈથી દબાતા નથી. પણ આ તું અનંતો દબા છો, ત્રિકાળી એવો તું એક સમયમાં આવે છો, અનંતો દબાય છે, અનંત દુઃખ એમાં ઉત્પન્ન થાય. એ મિથ્યાત્વનો અનુભવ તે દુઃખનો અનુભવ છે. ગુરુદેવ શ્રી તો કહેતા કે આ પૈસા વાળા શ્રીમંતો રાજાઓ બધા સુખી નથી, પણ દુઃખના ડુંગરામાં દટાયેલા છે. બહુ ધડાકાબંધ એમની વાણી હતી, તોપના ગોળા છૂટે એવી. સામે કરોડપતિઓ બેઠા હોય, એ જંગલમાં નોળકોળ રહે છે એમ આ બધા બંગલામાં ને મોટા હજીરા મારીએ છે. બંગલા ન કે પછી હજીરા કે, 5-5 લાખના હજીરા બાંધ્યા છે એમ કે. અને એ કેમ રહે છે કે આ દરમાં જેમ ડુંગરાના દરમાં રહે છે નોળકોળ, એમ આ બધા દુઃખી પ્રાણી છે બસે છે એમ કે. જંગલની જેમ આ એની કોઈ કિંમત નથી. બહારના કોઈ અનુકૂળતાની આ લાઈનમાં કોઈ કિંમત છે નહીં. આત્માના ભાન વિનાના બધા એ નોળકોળ જેવા છે એમ કે. શું કે, આત્માના ભાન વિના બધા નોળકોળ જેવા છે. કેમ કે એ બધા દુઃખી છે, જેમ એ જંગલમાં દુઃખી છે એમ આ પ્રાણીઓ પણ બધા દુઃખી છે, પામર છે. ઉદગળ રજકણો પાસે સુખ રહિત જળ રજકણોની અવસ્થામાં એ સુખને શોધે છે, સુખને પ્રાપ્ત કરવા મથે છે અને દુઃખી થઈ જાય છે. ક્યાં એને ચેન છે? એ મિથ્યાત્મનો અનુભવ તે દુઃખનો અનુભવ છે. તેમ જ્ઞાનીને અતિન્દ્રિય આનંદમૃતના ભોજન છે. આ શબ્દ પીડ્યો છે. 163મો કળશ છે એમાં સંસ્કૃત શ્લોકમાં જે જ્ઞાનની સમ્યક જ્ઞાનની પ્રશંસા કરી છે, એવા સમ્યક જ્ઞાન ધારી જીવને આનંદ અમૃતનું ભોજન થાય છે. જગતના મિથ્યાદૃષ્ટિ જીવો દુઃખી છે અને જ્ઞાની નિર્ધન નિર્વસ્ત્ર હોય તો પણ એ અંદરમાં નિત્ય આનંદનું ભોજન કરનારા છે. આનંદની ધારા ચાલે છે ને, જ્ઞાતા ધારામાં જ્ઞાનની સાથે સુખ ને આનંદની ધારા પણ વર્તે. નિત્ય આનંદ અમૃત નિત્ય ભોજી એવો શબ્દ પડ્યો છે. આનંદામૃત નિત્ય ભોજી, ભોજી એટલે ભોજન કરનારા. આનંદ અમૃતનું ભોજન કરનારા એ ચૈતન્ય આનંદનું ભોજન કરનારા છે, એ રીતે પ્રશંસા કરે છે આ કૃષ્ણની અંદર. નામ છે બંધધિકાર, આ પ્રકરણ ચાલ્યું છે એમાં એનું નામ આપ્યું છે બંધધિકાર. પણ બંધધિકાર એટલે માત્ર બંધનું સ્વરૂપ બતાવતા નથી, પણ બંધનો અભાવ કેમ થાય એ ઉપાય બતાવે છે. બંધનો અભાવ થવાનો અધિકાર છે. આમ જોઈએ તો બંધનો અધિકારમાં જે અંડરસ્ટુડ જેને કહીએ, નહીં કહેવાયેલા શબ્દો શું બાકી રહી ગયા છે?
કે
બંધનો અભાવ થવાનો આ અધિકાર એને બંધ અધિકાર કહેવામાં
આવ્યો છે.
મોક્ષમાં મોક્ષ પ્રાપ્ત થવાનો અધિકાર છે એમ વાત છે. ખરેખર તો શૈલી એવી ચાલી છે. એટલે કળશના માંગલિકમાં, શ્લોકના અધિકારના માંગલિકમાં એવી વાત લીધી છે કે જે મિથ્યાત્વનો ભાવ છે તે રાગ રસ સહિત છે. રાગોદગાર મહારસેન નટતી એમ કરીને ત્યાં એવા શબ્દો કર્યા. રાગના રસથી, મિથ્યાત્વના રસથી પરિણમતા જીવો અનંત દુઃખી છે અને એનો અભાવ કરીને બંધ ઉપર વિજય મેળવીને, એટલે તો જૈન કયા ત્યાં, બંધ ઉપર વિજય મેળવનારને જૈન કયા. બંધ ઉપર વિજય મેળવનાર એવું જે સમ્યક જ્ઞાન છે, સમ્યક જ્ઞાન રૂપી મહાયોદ્ધો એમ લીધું છે ત્યાં. શૌર્ય રસનો વિષય લીધો, નાટક રૂપે છે ને આ શાસ્ત્ર તો. એટલે એમ કહ્યું છે કે સમ્યક જ્ઞાન રૂપી મહાયોદ્ધો બંધને હરાવીને બેના ઉપર વિજય મેળવી પરિણમે છે ત્યારે આનંદ અમૃતનું નિત્ય ભોજન કરે છે. આનંદામૃત નિત્ય ભોજી, પોતાના દુઃખને ટાળીને અંતરાનંદનું ભોજન કરનારા એને ત્યાં પ્રશંસા છે, એનું અનુમોદન કર્યું છે કે આવું હો. સર્વજીવોને, મને તમને, સર્વજીવોને આવું હો એ ભાવના લીધી કહે છે કે જ્ઞાનીને અતિન્દ્રિય આનંદ અમૃતના ભોજન છે, ઉદગળ રજકણના ભોજનમાં એને રસ
નથી,
એને આનંદના ભોજનમાં રસ છે. આનંદનો આહાર કરે છે, સદાય આનંદનો આહાર કરે છે, નિરંતર આહાર કરે છે, એમાં આતરો પડતો નથી. 271 કળશમાં પ્રવચનમાંથી, 163 કળશના પ્રવચનમાંથી આ 200
દેવાદિદેવ સિદ્ધિમંદર ભગવાનનો જય હો. પરમ કૃપાળુ શ્રી કાનગુરુદેવનો જય હો. સનાતન દિગંબર જયંધારમનો જય હો.